प्रवचन नंबर 168 तारीख 30/8/89 54 मिनिट समयसार गाथा 32।
तो तेने भाव्य कहेवामां आवे छे, पोतानो आत्मा भाव्य। भावक तो कर्म नो उदय अने भाव्य नैमित्तिक अवस्था साधु संतनी छठे
गुणस्थान भाव्य भावक
है। दृष्टि अपेक्षा ए तो भावक नो भाव छे, ए तो आत्मथी भिन्न छे, पण भाव्य भावक जुदो। भावक तो कर्म नो उदय अने एमां जे जोड़ाय आत्मा जरा स्थिरताथी અને પ્રશસ્ત રાગ થઈ જાય તો એ ભાવ્ય છે, એ આત્મા પોતે ભાવ્ય થઈ ગયો, એટલે ભાવ્ય ભાવે પરણ્યું, ભાવ કર્મ રૂપે પરણ્યું તો આત્માને કહેવાય ભાવ્ય અને કર્મના ઉદયને કહેવાય ભાવક। એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્રષ્ટિમાંથી છૂટી ગયો પણ દશામાં હાજરી રહી ગયો, વિલીનતા ના આવે ત્યાં સુધી પાંચ મહાવ્રતના પરિણામ છે એ ભાવ્ય છે। અને પાંચ મહાવ્રતમાં નિમિત્ત ભાવક કર્મનો ઉદય એમાં જોડાય છે, આત્મા એમાં જોડાતો નથી પણ પર્યાય એમાં જોડાય છે, અને એ જોડાય છે તેથી આત્માને ભાવ્ય કહ્યું। આત્મા પોતે ભાવે ભાવે પરિણમો છે એમ, ભાવ તો નિમિત્ત છે, આત્મા ભાવ્ય। તેને ભેદ જ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વળવાથી આગલા સમયે ભાવ્ય થઈ ગયું, ભાવકમાં જોડાઈ ગયું પ્રગતિ અને ભાવ્ય રૂપે પરિણમો આત્મા। પૂર્વ પર્યાયમાં તો ભાવ્ય થઈ ગયું પણ ઉત્તર પર્યાય જે આવી ત્યાં એમાં એનું લક્ષ છોડી, એટલે ભાવકના લક્ષે જે ભાવ્ય થતો હતો એનો ઉપશાંત થઈ ગયો, ભાવ્ય રૂપે આત્મા પરિણતો નથી, હવે શાંત થઈ ગયો, ઉપશાંત કશાય, કસાય જે પ્રગટ થતી હતી પર્યાયમાં કશાય, નિમિત્ત હતું કર્મનું ઉદય અનૈમિત્તિક, એ હવે જે થતું હતું એ પોતાના પુરુષાર્થ દ્વારા બળ દ્વારા ભેદજ્ઞાનના બળ વડે, ભેદજ્ઞાનના બળ વડે એટલે કે ઉપયોગને અભિમુખ જ્યાં કર્યો ત્યાં અભેદનો અનુભવ થયો તો એમાં જોડાણો નહીં તો આત્મા ભાવ્ય રૂપે પરણતો નથી, વિતરાગ ભાવ રૂપે પરણ્યો, રાગ રૂપે પરણમતો હતો, હવે પોતાના ભેદજ્ઞાનના બળ વડે એટલે અંતર સન્મુખ થઈને અભેદ આત્મામાં જ્યાં થાય છે ત્યાં ઓલું લક્ષ છૂટી જાય છે, તો ભેદજ્ઞાનના બળ વડે દૂરથી પાછો વળવાથી, એમ કે જોડાય છે ને પછી છોડે છે એમ નહીં, પછી જોડાવાનું મન થઈ ગયું બીજા સમયે, પૂર્વ પર્યાયમાં જોડાતો હતો એમાં એવું વેદનાનું બળ અરે જાણનાર ગણાય છે, ક્યાં તો ઉપયોગ અભિમુખ થઈ ગયો એનો, પૂર્વ પર્યાયમાં જોડાણો હતો ભાવકને ભાવ્ય ઉપર સ્થિતિ થતી હતી આત્મા ભાવ્ય થતો હતો, હવે ત્યાં એ ઉપયોગ અંદરમાં ગયો ત્યાં કર્મનો લક્ષ છૂટી ગયો અને ભાવ્ય ભાવનો પણ ઉપશાંત થઈ ગયો, ભાવ કર્મ પ્રગટ નથી, રાગ પ્રગટ નહીં હોતા, દૂરથી પાછો વળવાથી એ રીતે બળપૂર્વક વેદજ્ઞાનના બળ વડે એ સાધન કર્યું, પછી બળપૂર્વક મોહનો તિરસ્કાર કર્યો, કે આત્માનો તિરસ્કાર કરતું તો મોહ, હવે આત્મા મોહનો તિરસ્કાર કરે છે, અનાદર કરે છે, ઉલટી દેશા આપણે આવ્યું હતું, તિરસ્કાર કરનારો છે આ ભાવો બધા, આત્માનો તિરસ્કાર કરનાર ભાવો છે, એને તું આદર કેમ કરે છે, તારો તિરસ્કાર કરે છે, વેક એ છે કે જે મારો તિરસ્કાર કરતો તો હવે હું એનો તિરસ્કાર કરું છું, એ જ્ઞાનના બળ વડે અંદરમાં જાઉં છું તો મને એની ઉપેક્ષા આવી જાય, મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવે ભાવક શંકર દોષ દૂર થવાથી, શંકર દોષ એમાં સંબંધ, ઉદય અને ભાવિ અહીંયા એવો જે સંબંધ થતો હતો આત્માની સાથે રાગનો, આત્માની સાથે રાગનો સંબંધ સંયોગ, એનું નામ શંકર દોષ. શંકર દોષનો અર્થ એકતા થાય છે એવું નહીં, બે અર્થ થાય. એકતા પણ અર્થ થાય અને સંયોગ એમ પણ અર્થ થાય. બે અર્થ લીધા છે જયસેન આચાર્ય. સમર્થ ભાવે ભાવ શંકર દોષ દૂર થવાથી આત્મલીન થઈ ગયું. સંયોગમાં નીકળ ગયા, દ્રષ્ટિ મેં તો નીકળા થા પહેલા, અગર સંયોગ મેં થા, પર્યાય મેં થા, પાંચ મહાવ્રત કા પરિણામ ઉત્પન્ન થતા હતા સંયોગ મેં. અભી તો સંયોગ મેં વિધિ ચલે ગયા, કેમ કે મૂળ કર્મના ઉદયમાં જોડાતો હતો અને ભાવિ રૂપે પ્રવૃત્તો હતો. ભેદ જ્ઞાનનું બળ આવ્યું પોતાના બળપૂર્વક, એટલે કે બળપૂર્વક એટલે થાય છે સહજ, પણ એનો પુરુષાર્થની એટલી ઉગ્રતા છે એ બતાવવા માટે, પુરુષાર્થની ઉગ્રતા બતાવવા માટે બળ શબ્દ વાપરવામાં આવે. સમસ્ત ભાવે ભાવ શંકર દોષ દૂર થવાથી, દૂર થયો છે, ક્ષય નથી થયો, દૂર થયો છે. એકત્વમાં ટંકુત કિરણ એટલે એક શુદ્ધ આત્મા જે ટંકુત કિરણ સ્વભાવી છે એમાં નિશ્ચલ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યના સ્વભાવથી, આજે ભાવક અને ભાવ્ય એ અન્ય દ્રવ્યના સ્વભાવ હતા, એ અન્ય દ્રવ્યોના સ્વભાવોથી એટલે એના ધર્મોથી વિભાવોથી, સ્વભાવ એટલે એનો વિભાવ થતા સર્વ અન્ય ભાવોથી, સર્વ પ્રકારના જે રાગાદી અન્ય ભાવ ઉત્પન્ન થતા હતા છઠ્ઠે ગુણ સ્થાનને યોગ્ય છઠ્ઠે ઉત્પન્ન થતા હતા તે સર્વ અન્ય ભાવોથી પરમાર્થથી જુદા એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જીત મોહ જીન છે. હું જીતેન્દ્રિય જીન કહ્યું તો ટીકામાં જીત મોહ જીન, મોહને જીતો છે, મોહને ક્ષય કર્યો નથી. નિશ્ચયથી જીત મોહ જીન છે, એણે મોહને જીતો છે એવો જીન છે. હવે એ જે કેવો છે જ્ઞાન સ્વભાવ, આ સમસ્ત લોકના ઉપર તરતો એટલે લોકથી જુદો, તરતો એટલે એનાથી જુદો, પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાં, એ તો પ્રત્યક્ષ જાજલેમાન જ્યોતિ છે બિરાજમાન, જળહળ જ્યોતિ અંદરમાં, આ પ્રત્યક્ષ છે. મોની આડમાં દેખાતો નથી પછી તો આત્મા પ્રત્યક્ષ. ટણકલું આડું હોય ને આખો સમુદ્ર દેખાય નહીં તો સમુદ્ર તો છે, ટણકલું આડું આવી ગયું એમ મોહનું ટણકલું આવ્યું હતું એટલે દેખાતો નહોતો. હવે પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી સદાય ત્રણેય કાળ અંતરંગમાં પ્રકાશમાં, આ અવિનાશી પોતાથી જ સિદ્ધ સત સિદ્ધ અને પરમાર્થ સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. પ્રશ્ન કર્યો છે કેવો છે જ્ઞાન સ્વભાવ, નિકાલી શુદ્ધ આત્મા એ કેવો છે એનું ઉત્તર છે. આ સમસ્ત લોકના ઉપર તરફ છ દ્રવ્યથી જુદો, પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી એટલે પ્રગટ, પ્રત્યક્ષ છે અને પ્રગટ છે પાછું, અને સદાય એટલે હંમેશા અંતરંગમાં પ્રકાશમાં, અંધકાર નથી અહીંયા, પ્રકાશ પ્રકાશનું પુંજ. એક અવિનાશી, બે પોતાથી જ સિદ્ધ સ્વતઃ સિદ્ધ નિરપેક્ષ અને પરમાર્થ સત. સતના આગળ વિશેષણ બિલકુલ પરમાર્થ સત, સંવર નિગ્રહને મોક્ષને સત કહેવાય પણ આ તો પરમાર્થ સત, શાશ્વત સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. એનું અવલંબન લઈ અને મોહને જીતી લીધો, જીત મોહ જીન જીતેન્દ્ર જીન જીત મોહ જીન
इकतीस गाथा में जब इंद्रियों को जीता है उसने, जैसे उसने मोह को जीता है, उसमें इंद्रियों का अभाव नहीं हुआ ना?
नहीं हुआ।
उसमें मोह का अभाव
नहीं हुआ, वहां भी जीता इधर भी जीता। इंद्रिय ज्ञान नो क्षय तो थे थतो नहीं, भाव इंद्रिय नो क्षय थतो नहीं, एम उपशम में मोह नो क्षय थतो नहीं, दबाई जाए। एने जेम કોઈ દુશ્મન પગ નીચે દબાવી દઈએ અને આમાં મહેનત કરે પણ એનું કઈ ચાલે ને એવું બેઠો નથી શકે, એવો આમ ભીમ જેવો હોય દબાવી દઈએ, ભલી ન શકે એવો દબાવે, એ પોતાના બળ વડે મોહને દબાવ્યો છે। એટલે એ પ્રકારનો ઉદય થવાનો ભાવ નહોતો, એનો સકાળ હતો અને આને દબાવ્યો, એ કહેવામાં આવે છે। કથનની પદ્ધતિ તો એને જોઈને પુરુષાર્થ દર્શાવો છે ને, પુરુષાર્થ સ્વભાવની સન્મુખ થવું એ પુરુષાર્થ, સ્વભાવની સન્મુખ થતા બહુ ઉદય ન થાય તો દબાયો એમ કહેવામાં આવે છે। પાંચ મહાવર્ગ કે 28 મુખના વિકલ્પ, પાંચ સમિતિના વિકલ્પ, કોઈ પ્રતિક્રમનો વિકલ્પ, સામાયિકનો વિકલ્પ, કોઈ પણ વિકલ્પ ન શ્રેણી શ્રમ શ્રેણી છે, કાં ત્રીજે ભાવ અને કાં વધારે વધારે પંદર ભાવ, એમ શ્રીમદ રાજનજીજી એના પુસ્તકમાં લખ્યું છે। શાસ્ત્રમાં જે હોય, આગમમાં જે હોય, સર્વજ્ઞ ભગવાને જેવું જોયું હોય એવું છે, આપણે કંઈ એનું બહુ લાંબુ જાણતા નથી। આ તો શ્રીમદનો એક ટુકડો આવ્યો એના ઉપર ઉત્તમ છે આ વાત છે ને, તેથી હિસાબે લાગે છે કે એનો ઉત્સવ તો થઈ ગયેલો, શ્રેણી આવી ગઈ અને અનુત્તર યુગમાં કહેતા એટલા બહુ પહેલા હોય, બે ચાર પાંચ બહુ પહેલા કંઈ કહેવાય નહીં, કેમ કે પંદરની અંદરની વાત છે, હવે તો એને એક જ ભૂલ છે ને, એટલે પેલા પૂર્વના બે બહુ ચાર બહુમાં કોઈ જગ્યાએ થઈ ગયું હોય એમ પર્યાય શબ્દ હેતુ છે। ઉત્સવ હોય કે આ રીતે ભાવે ભાવ ભાવના સંકર દોષને દૂર કરી, એટલે સંયોગ સંબંધ સંબંધ થતો હતો, સંયોગ થતો હતો આત્માની સાથે પ્રસક્ત રાગનો, એ સંયોગ દૂર થયો, સંબંધ ખસી ગયો, સંબંધ આત્માની સાથે ખસી ગયો, સંકર દોષને દૂર કરી બીજી નિષ્ઠિ છે, દૂર કર્યું, ક્ષયની દૂર કર્યું, મોહને જરા દૂર કર્યું। આ ગાથા સૂત્રમાં એક મોહનનું નામ લીધું છે, આપણે વાત કરી હતી સોળ સૂત્રના વ્યાખ્યાન કરવા, તેમાં મોહ પદને પલટીને તેની જગ્યાએ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નોકર્મ મન વચન કાય મૂકીને 11 સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા, 11 અને શ્રોત ચક્ષુ ગ્રાણ રસન સ્પર્શન એ પાંચના સૂત્રો ઇન્દ્રિય સૂત્ર દ્વારા જુદા વ્યાખ્યાનરૂપ કરવા, ઇન્દ્રિય સૂત્ર દ્વારા એટલે ઇન્દ્રિય જ્ઞાન જે છે એને પણ જીતવાનું છે, એમ ક્રોધમાન માયા લોભને જીતવાનું છે, એમ આને પણ જીતવાનું છે, અને એ પણ ઇન્દ્રિય જ્ઞાન પણ લબ્ધરૂપ થઈ જાય છે, ઉષ્મ શ્રેણીમાં લબ્ધરૂપ થઈ જાય છે, એનો વ્યાપાર બંધ થઈ જાય છે, જેમ બહુ શાંત થયો એમ ઇન્દ્રિય જ્ઞાનની ચંચળતા પણ શાંત થઈ જાય છે। કેમ કે ઉપસમમાં પણ આ છે, બધો આવે છે એમ કે છે. ઉપસમમાં પણ આ તમારે વ્યાખ્યાન કરવા.
इकतीस यात्रा में ये सब निकल गया, अशुभ अशुभ राह हो गया, सब इकतीस यात्रा में निकल गया. तो बत्तीस बाद में प्रशस्त राह गया,
प्रशस्त राह.
तो फिर इसमें द्वेष लिया और ये ऐसे
हाँ लिया ने?
तो ये तो प्रशस्त राह थोड़ी होता है, द्वेष बात तो अप्रशस्त राह है.
देखो राग है तो प्रशस्त है और द्वेष भी प्रशस्त होता है, द्वेष भी प्रशस्त होता है ऐसा आता है शास्त्र में. द्वेष भी प्रशस्त क्यों? एक दृष्टांत, कोई मुनि पर उपसर्ग आवे समझे तो उसको बचाने के लिए उसके प्रति द्वेष करता है तो वो द्वेष प्रशस्त है उसका ऐसा आता है. तो प्रशस्त है
वो पर प्रशस्त
नियम सारा नियम सारा મોહ પણ પ્રશસ્ત પ્રશસ્ત લખ્યું છે. બે પ્રકારનું લખ્યું છે છે. એટલે એ ઉપચારથી એને પ્રશસ્ત કહી દેવાય. એટલે ક્રોધમાનમાં એ લખતો હોય, કર્મ નો કર્મ પણ હોય, મન વચન કાયાના યોગને જીતવાનું પણ હોય. અગિયાર સૂત્રો વ્યાખ્યાનિત કરવા અને શ્રોત ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, રસન સ્પર્શન એ પાંચના સૂત્રો ઇન્દ્રિય સ્તંભો ઇન્દ્રિય સૂત્ર દ્વારા. એટલે એમાં દ્રવ્ય ઇન્દ્રિય નથી લખી, ઇન્દ્રિય સૂત્ર લખ્યું છે. અને એમાં પણ શ્રોત ઇન્દ્રિય, શ્રોત ઇન્દ્રિયના બે પ્રકાર, ભાવ અને દ્રવ્ય, સમજી ગયા? બે લઈ લેવા, બે લઈ જવા. પાંચમાં ભાવ અને દ્રવ્ય બે ના વ્યાખ્યાન કરવા, દ્રવ્ય ઇન્દ્રિયને જીતવું અને ભાવ ઇન્દ્રિયને પણ બે આવી. કેમ કે ખરેખર તો અહીંયા પરિણામને જીતવાની વાત છે. કેમ કે સ્વભાવમાં લીન થાય તો વિભાવ પરિણામ ઉત્પન્ન જ ન થાય. પોલું તો નિમિત્ત પણે છે, પોલું દ્રવ્ય ઇન્દ્રિય છે કે દ્રવ્ય કર્મ છે એ તો નિમિત્ત પડે છે. સમજી ગયા? અહીં કર્મ લીધા, દ્રવ્ય કર્મ લીધા, પણ ત્યાં દ્રવ્ય કર્મના લક્ષ્ય ભાવ કર્મ લેવું, નો કર્મ લીધું તો એના લક્ષ્ય થતો ભાવ એ લેવો. એવી રીતે મન વચન ને કાયા એના યોગે જે ભાવ થાય વિભાવ એને દબાવે છે એમ એમ લેવું. મન વચન કાયા તો શું કરી શકે, તો એ નિમિત્ત પડે છે, તો નિમિત્ત પડે. ઇન્દ્રિય સૂત્ર દ્વારા જુદા વ્યાખ્યાનરૂપ કરવા, અગિયાર ને પાંચ સોળ એમ એમ સોળ સૂત્રો જુદા જુદા સોળ સૂત્રો બનાવવા એમ. એ સૂત્ર છે, એક એકને જીતવું એક સૂત્ર બનાવવું એમ. એ બધું આજે અમારે લખ્યું ને એ બધું એને મોને શબ્દ કાઢી નાખ્યો. ત્યાં ક્રોધ, માન, માયા, લોભ, ઇન્દ્રિય શબ્દ ફેરવી નાખો, મોહની જગ્યાએ આ બધા શબ્દોમાં મૂકી દઉં એમ કે. સોળ સૂત્રો દ્વારા જુદા જુદા વ્યાખ્યાન કરો અને આ ઉદ્દેશથી બીજા પણ વિચારો. આ સોળ તો લીધા મેં, પણ બીજા દેખા તને વિચાર આવે એટલે વિચારવા, જીતવા જેવા છે. ભાવને તો જીતવા જેવો છે, સ્વભાવના આશરે છે. ભાવાર્થ, હવે ભાવાર્થમાં પંડિતજી ખુલાસો કરશે છે. ભાવક જે મોહ તેના અનુસાર એને અનુસરીને જે પ્રવૃત્તિ થઈ એ ભાવ્ય છે. ભાવકર્મ અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવિરૂપ થાય છે. કેટલું વ્યવહારની પતન, સાધક સુર થઈ ગયા છે, મુનિરાજ છે, છઠ્ઠું સાતમું ગુણસ્થાન ઝૂલે છે, તો પણ આત્મા એનો આત્મા ભાવિરૂપ થાય છે. ઉદગલ ભાવરૂપે નથી થતું, ઉદગલ તો નિમિત્ત છે. ભાવ્ય નૈમિત્તિક એ સાધુનો પોતાનો દોષ છે, એ દોષને જીતવાની વાત છે. શાંત. દ્રષ્ટિ નિર્બળ થાય છે, એની સાથે જ્ઞાન પણ નિર્બળ ને મધ્યસ્થ હોય છે. જ્ઞાન પણ જેમ છે, જે સ્થિતિ પરિણામની સ્થિતિ, અને તે રીતે જ્ઞાન જાણે છે. પક્ષ નથી છે, હારાપણું છૂટી ગયું, હારાપણું છૂટ્યું એટલે રાગ છૂટી ગયો એમ નહીં, મારાપણું છૂટ્યું એટલે દેહ છૂટી ગયો એમ નહીં, દેહ તો રહી ગયો, એટલે દેહ રીતે ક્યાં નડે. પોતાનું આત્મા ભાવિરૂપ થાય છે કે ભૂતગલ ભાવિરૂપ થાય છે? આત્મા ભાવિરૂપ થાય છે. પાંચ મહાવ્રત પરિણામ રૂપે પરિણમે છે ને, વ્યવહાર નહીં, નિશ્ચય નહીં તો ભૂતગલના જાણે માને છે, પણ જ્યાં નિશ્ચય નહીં લક્ષમાં રાખીને જ્યાં જે સ્થાને વ્યવહાર હોય તે સ્થાને વ્યવહારને તથા પ્રકારે જ્ઞાની જાણે છે. એનું કારણ છે કે શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. શુદ્ધ જ્ઞાન બે નહીં જાણે, શુદ્ધ જ્ઞાનમાં બે નહીં હોય, એક નહીં હોય જ નહીં, ત્રિકાળ નહીં હોય, ભલે પછી એક ઉપયોગાત્મક અને એક અનુપયોગાત્મક એ જુદી વાત, પણ એ શુદ્ધ જ્ઞાનના બે પડખા નહીં છે. બે નહીં, એ બે નહીં છે ને, એટલે એ જેમ છે તેમ જાણે છે. પોતાનો આત્મા ભાવ્યો એમ જાણે છે સાધક, એ વ્યવહારનું કથન છે. પણ ખરેખર જે આ ભાવ્ય છે તે ભૂતગલની રચના છે, મારી રચના નથી એમ નિશ્ચય નીતિ જાણે છે, પોતાની નબળાઈ પણ જાણે છે અને ભૂતગલના પરિણામ છે એમ પણ જાણે છે. એમ એક સમયમાં એક ભાવને બે નહીંથી જાણે છે. આપણે કાલ ટેલિફોન વાત થઈ હતી, કાલ બહુ ટેલિફોન રાખે વાત થઈ કે શુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાનમાં બે નહીં પ્રગટ થઈ છે, બે નહીંના વિષયો છે અને એક જ પરિણામમાં બે નહીં ઉતારવી. પ્રેમચંદજી, સાધક કી બાત હે સાધુ હો ગયા, પરિણામ એક પાંચ માવક કા સમજે, અહિંસા કા પરિણામ હે, તો અહિંસા કા પરિણામ જો હૈ તો સાધક વ્યવહાર નહીં સે વો પરિણામ કા ધર્મ હૈ, મેરી મેરા દોષ હૈ સજા જાણતા હૈ. નિશ્ચય છે તો એ ભૂતગલ કા પરિણામ એવું ભી જાણતા હૈ, ભૂતગલ કા પરિણામ જાણે છે, તેથી કરતા કર્મની પ્રવૃત્તિ થતી નથી, કરતા બુદ્ધિ થતી નથી, સમજે, કરતા બુદ્ધિ થતી નથી, ભૂતગલના પરિણામ છે અને વ્યવહાર નહીં, આ અમારો દોષ છે, સમજી ગયા. એટલે એને જ્ઞાનનો બિલકુલ દોષ લાગતો નથી, જેમ છે તેમ જાણે છે અને એને વ્યવહારને જાણે છે માટે ટાળવાની પ્રવૃત્તિ કરે છે. એકાંતે ભૂતગલના પરિણામ હોય તો પછી ભેદજ્ઞાન કરવાનું ક્યાં રહ્યું? અરે જ્ઞાનીને ભેદજ્ઞાન કરવાનું કહ્યું, જ્ઞાનીને જટા રાતમાં દૂરતાને પેલા ગુણસ્થાન હોય તો ભેદજ્ઞાન કરીને અભેદ થઈને અનુભવ કરે, પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ભેદ જ્ઞાન કર, ભેદ જ્ઞાન કરા, એક જ પરિણામને બે નહીંથી જાણે છે, દોષ લાગતો નથી. ભાવક જે બહુ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવેરૂપ થાય છે, તેને થાય એને જીતવાનું હોય ને, દરવ્યક્રમને ક્યાં જીતવું છે? તો ભીને નિમિત્ત હે જીતને કા, દોષ કો જીતને કા લિખતા હૈ કે વિતરાગ ભાવ કો જીતના,
દોષ કો જીતના
તો દોષ હે, ભાવેરૂપ આત્મા પ્રણમે છે, દોષને જીતે એને જીતવો કહેવાય, જીત કહેવાય. એ દોષ તો ભૂતગલના પરિણામ, મારે જીતવાનું શું કામ? નહીં, ભૂલ થાય છે તારી, ભૂતગલના પરિણામ જે અપેક્ષાએ છે તે અપેક્ષાએ બરાબર છે, પણ એક બીજી વિવક્ષા છે એટલે જીતવાનો પ્રયત્ન કરે, બળપૂર્વક સ્વભાવ હોય જાય છે.
પરિણામ છે એ પણ અપેક્ષા છે,
મેરા પરિણામ હે, मेरा दोष है।
हाँ,
ये पुद्गल का दोष नहीं है।
दोष पुद्गल का नहीं है,
पुद्गल दोष होता ही नहीं पुद्गल का। श्रीमद कहू मध्यस्थता विशाळता
सरलता
जितेन्द्रियपण पछी
सरलता
चार गुण कह साधु पुरुष ने कहे कि तू दोष ने जीत के ना चाहे पुद्गल ना परिणाम थे मारे दोष क्या थे मारा कई समझो नहीं पूजा तू साधु नहीं हा दिगंबर साधु नहीं
दोष
है तेरे को वाणी आई थी दोष ने जीत जीतव त्यारे वाणी के दोष न हो तो जीते किए कोई धार तरवार नहीं दोहिली गिनवर तरी दोहिली धार बेधारी तरवार क्या बेधारी तरवार नहीं चक्र हलावता ना आए तो अं आ जाए नहीं चक्र त्या दोष जीते छे बोलो पछी के दोष नो क्षय करे पर साहेब दोष नहीं क्षय करे अरे
ऐसा नहीं
ये तो नहीं है
ऐसे नहीं है ये बात
ऐसे नहीं है बात वो अलग टाइप की बात है वो तो त्रिकाली द्रव्य में दोष नहीं है वो बात अलग है तो पर्याय का दोष है और यथा क्या चरित्र हुआ
नहीं
है इसलिए उसको जीतना चाहिए तो जीतने की विधि भी बताया भेद ज्ञान बढ़े अपना स्वभाव में जम जाओ जिम जाओ बस उसको चल जाएगा बस वही विधि है
जिसमें दोष नहीं है उसमें चले जाओ
हाँ निर्दोष को अवलंबन लो तो दोष उत्पन्न ही नहीं होगा तो दोष जीता कहा जाता है बाकी दोष उत्पन्न ही नहीं होगा स्वभाव में लीन होता है तो दोष उत्पन्न नहीं होता है तो उपचार से कहा जाता है कि जीत लिया वो को जीता उपचार का प्रश्न है यहां को जीतवा जाए कि आम गो अंदर अहिया अंदर गो बहुत पर तो वो ने जीतो एम कहवा ज्ञान छे बे नहीं छे एक भाव ने बे नहीं थी जाने छे
एक भाव ने बे नहीं थी जाने तो कोई दोष नहीं आवे
दोष नहीं आवे
ऋषि नो दोष नहीं आवे ने ज्ञान नो दोष नहीं आवे
नहीं आवे बेटा एम छे आ कोई अलौकिक चीज छे अपूर्व चीज छे ठीक है એમ નથી કે હળદરનો ગાંઠિયો આવી ગયો એટલે ગાંધી થઈ ગયા અમારા દેશમાં એસા નહીં હે હલ્દી કા ગાંઠિયા ગયા તો મેં ગાંધી હો ગયા એસા નહીં હે મુનિરાજ ને દોષ જીતે છે એને ઉપદેશ છે કે જીતી લે મોને અરે જીતો હવે ક્ષય કર ક્ષય કર હોય એનો ક્ષય હોય ને કે ન હોય નો ક્ષય હોય કાલ બેન ને વાત કરી શુદ્ધ જ્ઞાન નો જન્મ થાય છે તો બે નહીં સાથે હોય છે ને બે નહીં થી જાણે છે બે નહીં થી જેવું સ્વરૂપ જે નહીં થી છે એ સ્વરૂપ વ્યવહાર નહીં થી જે સ્વરૂપ છે એને વ્યવહાર નહીં થી જાણે નિશ્ચય નથી એનું જે સ્વરૂપ હોય એને એ રીતે જાણે બસ જાણે જાણે ને જાણે આમાં ક્યાં પક્ષીઓ જાણે જાણે ને પછી ઠરે બસ
એ વાત આપને શ્રવણ પ્રમોલાનું કહ્યું બસ મને
કહી હતી
એક પરિણામ કો દો પ્રકાર સે જાણ નિશ્ચય સે ઓર વ્યવહાર સે પરિણામ એક હૈ બહુત અચ્છા લિયા થા તબ મધ્યસ્થ હોતા હૈ ઉસમેં ભી પક્ષાતિક્રાંત હો ગયા
હા પક્ષાતિક્રાંત હો ગયા
એક રાગ કે પરિણામ કો દો પ્રકાર સે જાણે તો રાગ કો પક્ષાતિક્રાંત હોકર હી જાનતા હૈ
બહુ જાનતા હૈ
કોઈ ને કા પક્ષ નહીં હૈ
નહીં હૈ
એકાંત કે પુદ્ગલ નું ને એકાંત કે જીવ નું એમ નહીં
એમ નહીં બસ
બહુત અચ્છા
જ્ઞાનીને નહીં છે નહીં પ્રગટ થઈ ગઈ છે જ્ઞાનીને બે નહીં છે જ્ઞાનીને અને અજ્ઞાની પાસે એક પણ નહીં નથી, સમજી ગયા? અને કેવળી પાસે નહીં નથી, અજ્ઞાની પાસે નથી અને કેવળી પાસે નથી. કેમ કે કેવળ જ્ઞાનના બે ભેદ નથી, શુદ્ધ જ્ઞાનના બે ભેદ છે. અને સાધકને શુદ્ધ જ્ઞાન હોય અને સાધક હોય એ બાધક થતો હોય, માટે બાધકને જાણનારી વ્યવહાર નહીં પણ છે. અને કાંતે ત્યારબાદ હે એસા નહીં હે એસા હે. કુમકુમતી વાણી, અમૃતસિંહજીકી વાણી ત્યારબાદ છે. ગુરુદેવની શૈલી પક્ષ નહી હોતા. હવે આ જો તમે, મેં ત્રણ ગુરુકુલમ વાત કરી હતી તમને યાદ છે, અને મને વિસ્મરણ થઈ જાય છે. એટલે મેં કરી હતી વાત એ ધારણામાં છે, ને આજે કહું છું એમ નહીં, નવી જ ને સ્કૂલના કાલ રાત્રે થઈ મેં તમને કહ્યું એમ. યોગમાં ઉપયોગ છે અને ક્રોધ ક્રોધમાં છે, તો ક્રોધ છે કઈ અનુભવ સંવર્ત થઈ ગયો તો ક્રોધ હોય ગયો. ક્રોધ મારામાં નથી, ચિકાળી દ્રવ્યમાં નથી અને ઉપયોગમાં પણ નથી, પણ એનું અસ્તિત્વ છે એના છે, નાસ્તિક રૂપે છે. એ ક્યાં આત્મામાં ગરી ગયો ક્રોધ?
ક્રોધની અસ્થિ પણ મારામાં એની
નાસ્તિ છે. એવું અતિ નાસ્તિ અને કાંઠે અને કાંઠથી આમ જેમ છે તેમ એને ખ્યાલ આવી જાય છે. સાધકને કોઈ નય પક્ષ ગ્રહણ કરતો નથી, કોઈ એકાંત નથી, ને તો એકાંતમાં દોષ લાગતો જ નથી. અનેકાંત જ્ઞાન પ્રગટ થઈ ગયું છે આ દ્વારા, એટલે એકાંત નો દોષ લાગે જ નહીં.
પર્યાયની
યોગતા છે, નહીં હૈ નહીં કે બિના એ નહીં, જ્ઞાન મેં નહીં હે, અને દો નહીં હે શુદ્ધ જ્ઞાની કો એક નહીં નહીં હૈ.
દીદી દો નહીં કા વિષય ઉસકે પાસ
હૈ, ઓર અનુભવ કે કાળ મેં કોઈ નહીં નહીં હૈ, નયા થી ગ્રંથ હો જાતા હૈ. એ તો સબ સવિકલ્પ કી બાત,
સવિકલ્પ કી બાત ચલ રહી
હૈ, ચલ રહી
હૈ.
મધ્યસ્થ
રહેતા
મધ્યસ્થ અનેકાંત બહુ ઊંચા
સિદ્ધાંત
ઊંચા સિદ્ધાંત બહુ ઊંચા અનેકાંત મધ્યસ્થ કા દ્યોતક હૈ
મધ્યસ્થ રખતા
હૈ 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 બસ હૈ બસ અપેક્ષા કો ગોળીને પી જાય, અપેક્ષાને બધી ગોળીને પી જાય. ભાવક જે બહુ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવિ થાય છે, એને ભેદ જ્ઞાનના બળથી, એટલે આત્માની સન્મુખ થઈને અનુભવ કરવાના બળથી જુદો અનુભવે તે જીત મોહ જીત છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતા મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમવાદી કરી આત્માને અનુભવે છે તેને જીત મોહ કહ્યો છે. અહીં મોહને જીતો છે તેનો નાશ થયો નથી. આવી એક ઉપશમ શ્રેણી બધાને આવે છે એવું નહીં, કોઈ કોઈ ના આવે, કોઈને ક્ષપક જ આવી જાય છે. તે એમ ગુરુદેવ કહેવાય. ગુરુદેવને તો વાંચન ઘણું ને, પુષ્કળ હજારો શાસ્ત્ર વાંચ્યા ને પછી ધારણા જ્ઞાન બહુ વાંચેલું રહી જાય એમ. હવે ભાવિ ભાવ ભાવના અભાવથી નિશ્ચય સુધી કહે છે. પેલા ભાવે ભાવ સંકટ દોષ દૂર કરી સ્તુતિ કહી દો કે હવે અભાવ ક્ષય થઈ જાય છે. પેલું સંયોગ હતો પણ જરાક દૂર રહે, દબાવ્યો હતો સંયોગ, હવે તો સંયોગને નિર્મૂળ કરી નાખે, ક્ષય કરે છે. મોહ તો ગયો હતો, રાગદેશ રહ્યો હતો, હવે રાગદેશ એના ભેદ ચાર ક્રોધમાનમાં એલો સંજલનના એનો ક્ષય કરે છે. જીત મોહ સાધુ તણો પણ ક્ષય મોહ જયારે થાય છે, નિશ્ચય વિદો થકી તે અને મોહ નામ કથાય છે. આમાં જોયું સંધિ કરી છે ત્યારે મેં આનો અર્થ કર્યો ને, આનો સંધિ જીત મોહ સાધુ તણો, પેલા સાધુ ઉષ્ણ શ્રેણીમાં મોહને જીતે છે, વળી ક્ષય મોહ જયારે થાય છે. એટલે આપણે તો બહુ એટલું વાંચન નહીં કે શરૂઆતમાં તમે કહ્યું પેલા ઉત્સવ શ્રેણી આવે ને પછી ચપક આવે, એવો અર્થ કહેવું તો પણ ગુરુદેવ કે ના એવું ન હોય, ચપક બધાને ઉત્સવ ના આવે જેથી ચપકે આવી જાય, એમ કોઈ કોઈનો ઉત્સવ આવે ને પછી ક્ષપક આવે એમ એ બને તો યોગ્યતા. નિશ્ચય વિધો થકી તે અને ક્ષીણ મોહ નામ કથાય છે. ગાથાનો જેણે મોહને જીતો છે એવા સાધુને સમજાણો ને, આ એવી લીધી પેલા મોહને જીતો છે પછી એ જ આત્મા મોહનો ક્ષય કરે છે, એમ એક જ આત્માની વાત છે,
એક જ આત્મા
છે ને. સંધિ એવી છે જેણે મોહને જીતો એ જ જીવ, હવે જેણે મોહને જીતો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચય ના જાણનારા એટલે સર્વજ્ઞ દેવાદી દેવ ગણગર આદિ નિશ્ચયથી તે સાધુને ક્ષીણ મોહ એવા નામથી કહે છે. ઉપશાંત મોહ અને આ ક્ષીણ મોહ જીન ઇન્દ્રિય જીતેન્દ્રિય જીન ઉપશાંત મોહ ઉપશાંત જીતમો જીત જીતમો જીત અને આ ક્ષીણમો જીત જીતમો અને ક્ષીણમો જીન બે ત્રણેયમાં જીન તો છે જ. ટીકા આ નિશ્ચય સ્તુતિમાં હવે મને કહ્યું કે સાહેબ હું સ્તુતિ કરું છું કે એ સ્તુતિ નહીં, તો કે હવે દેહની સ્તુતિ નહીં કરો કેવડીને સ્તુતિ કરે એ સ્તુતિ નહીં. સમજી ગયા, પેલું મિથ્યાત્વ હતું પછી તું દેહને ભીન કરીને જોઈ તો શુભ ભાવ છે પણ સ્તુતિ તો નથી, એમાં ધરમ નથી, શુભ ભાવ થાય. નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જેવો પૂર્વે કયો તેવા જ્ઞાન સ્વભાવ વળે અન્ય દ્રવ્યથી અધિક નામ જુદો એવા પોતાના આત્માનો અનુભવ કરવાથી જે જીતમો થયો તેને એ જ જીવ લીધો, બીજો જીવ નહીં, કોકનામ ચોકના કેમ નહીં, તેને ત્યારે પોતાના સ્વભાવ ભાવની અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય. જેમ દર્શન મોહનો ક્ષય થાય પછી ઉદય ન થાય, એમાં ચારિત્ર મોહનો ક્ષય થઈ ગયો, ખલાસ થઈ ગયો, નૈમિત્તે કે ગયું ને નિમિત્તે ગયું બેનો ક્ષય થઈ ગયો, તેનો ઉદય ન થાય એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ચારિત્ર મોહ નામની કર્મ પ્રકૃતિ એનો ક્ષય થઈ ગયો. ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવે ભાવનો પણ અભાવ થાય છે એકાઉન્ટમાં, અને એ રીતે ભાવે ભાવ ભાવનો અભાવ થવાને લીધે એક પણ થવાથી ટંકોત્કીર્ણ નિશ્ચલ પરમાત્માને પ્રાપ્ત થયેલો તે ક્ષીણમો જીન કહેવાય છે. આ રીતે આ ત્રીજી નિશ્ચય સ્તુતિ છે. ક્ષય કર્યો વિધિ બે માં થકી ઉપશમમાં અને ક્ષપકમાં બેની વિધિ સરખી છે. બેમાં શુક્લ ધ્યાન છે, પહેલામાં પહેલું શુક્લ ધ્યાન છે, આમાં બીજું શુક્લ ધ્યાન આવી ગયું, બસ એટલું કહેવું છે. બે ત્રીજું ચોથું તો પછી ઉપચારથી પર્યંતને કહેવાય છે. બાકી બીજું શુક્લ ધ્યાન છે એ બહુ બળવાન છે. છઠ્ઠે સાતમે ધર્મ જ્ઞાન હોય અને સાતમાના બીજા ભાગમાંથી આઠ નવ દસ અગિયાર હોય કે બાર હોય પછી, પણ એ જે શુક્લ ધ્યાન છે એમાં શુક્લ ધ્યાન જ હોય. અને આપણે આવ્યું હતું, આપણે દ્રવ્યચંદ્રમાં લીધું હતું કે ઉપશમ વાળાને પેલું જ શુક્લ જ્ઞાન હોય છે અને શપકવાળાને પહેલામાંથી બીજામાં આવી જાય છે, એટલે એ શપક થઈ જાય છે. શુક્લ ધ્યાન તો બે ને, પણ કોને ઉપશમવાળાને એકનું પ્રથમ ઉપશમ પ્રથમ થાય છે, પહેલું શુક્લ ધ્યાન હોય છે અને એનાથી એ નીચે ઉતરી જાય છે, અને જ્યાં બીજામાં આવ્યો ત્યાં શપક અર્યન થઈ જાય છે. કેવળ લીનતાનો પ્રકાર કોઈ જુદા પ્રકાર, લીનતાનો પ્રકાર જુદા પ્રકાર.
ઉપશમ કરતા હોય
જતા પહેલે સે
પહેલે
લાઈન ક્ષય કરતા પહેલે સમય સે ક્ષય કરતે 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 સરળતા ક્ષય હો જાતા ઉસકો પહેલે સે દબાતા 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 ઉઠે. શ્રીપદની વાત પણ કહું, પંચમ કાળનો જીવ ને ઉત્સમ શૈનની વાત કરી. કેમકે આ કાળમાં તો ઉત્સમ કે ક્ષપક કાંઈ શ્રેણી નથી, શૈનની વાત અત્યારે કરનારા કોઈ નથી, પ્રત્યક્ષ રાત્ર હોય જુદી વાત છે. આ તો એને નજરે જોઈ વાત અનુભવે, કેવળ નાટા મારતું હતું અગિયારમે ગુસ્તા, કેવળ ના નાટા મારે એવું કે યથા ક્યાં ચરિત્ર એવું ઉત્સવરૂપ ભલે બારમે ક્ષપણ છે. હા હા, બારમાં આવ્યા તો કેવળ પોતા જ ધ્યાનમાં પણ ઈચ્છા વિના પરિણામ ફેરફાર થાય છે, બહારના પણ અંદર નહીં. અહીં પણ પૂર્વે કહ્યું હતું કે મોહપદને બદલી રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નોકર મન વચન કાય શ્રોત ચક્ષુ જ્ઞાન રસન પ્રસન્ન એ પદો મૂકી સોળ સૂત્રો ભણવા અને વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશથી બીજા પણ વિચારવા. જો અહીંયા પણ ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય કરતું રહે છે, ઉપર જાય છે ને શપકમાં, એટલે ઇન્દ્રિય જ્ઞાન નો ક્ષય કરતું રહે છે. એટલે કેવળ થોડી ઇન્દ્રિય જ્ઞાન દબાવી દીધી, પાછો આવી ઇન્દ્રિય જ્ઞાન ઉભી થઈ ચટે આવ્યા. બાબા સાધુ પહેલા પોતાના બળથી ઉપસંભાવ વડે મોહને જીતી, પછી જયારે પોતાના મહાસામર્થથી મહાસામર્થા એવા મોહનું સત્તામાંથી નાશ કરી જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે ક્ષીણમો જૈન કહેવાય છે. ધન્ય ક્ષપક શ્રેણીની ક્ષપક્ષણી આવી નારી થયો છું એ બત્રી કેટલી ગયા હતા થઈ ગયા. જીત મોદી ને ક્ષીણ મોદી ટાઈમ હો ગયા એક ઘંટા હો ગયા ક્યાં ટાઈમ ગયો ખબર ના પડી.
શરૂ સે ક્ષય કામ ભી જ્ઞાન હોતા રહેતા જયારે કોઈ કર્મ બધે ક્ષય હોતા હૈ વૃક્ષમ ભી હોતા દબાને મે ક્ષય કરને મે ડિફરન્સ હૈ ના ભાઈ. ક્ષય ઓર ઉપશમ કી બાત ચલી ના.
હા ઉપશમ.
હા ઉપશમ તો દબાણા
દબા.
હા ઓર ક્ષય કરના એસા જ્ઞાન અંતર મે લગતા હૈ જૈસે કર્મ કા ક્ષય હુઆ યા ઉપશમ.
ભાવ કા ક્ષય હુઆ ભાવ કર્મ કા ક્ષય હુઆ વો અંદર કા જ્ઞાન જાનતા હૈ ઉસકો અંદર કા જ્ઞાન જાનતા હૈ જ્ઞાન જાનતા હૈ યાને ઉસકી સન્મુખ નહીં હૈ વો જો ભાવ ઓર દ્રવ્ય હૈ ચારિત્ર નો દ્રવ્ય અને ભાવ રાગાદી તો ક્ષય હોતા હૈ તો માં લક્ષ નહીં હૈ ઉસકા લક્ષ તો આત્મા મેં હૈ તો એસી પરિસ્થિતિ હોતી હૈ કે જબ આત્મા મેં વો બળ પૂર્વક અંદર મેં જમતા હૈ તો કેવળી ભગવાનને સજાણા કેવળી ભગવાનને સજાણા કે ક્ષપક વાળા ક્ષય કરતા હૈ વો તો અંદર મેં લીન હૈ વો તો અંદર મેં લીન હૈ તો ભી જ્ઞાન કા સ્વભાવ સ્વીકૃત હૈ સ્વીકૃત હોને સે જેટલી પરિસ્થિતિ બધતી અંદર પરિસ્થિતિ જેટલી બધતી હૈ વો પરિસ્થિતિ કો જ્ઞાન તો જાણતા લક્ષ્મી હૈ વહાં મગર અંદર કા સ્વપ્ર પ્રકાશક
હૈ
જાણતા. દેખો ઇસકે લીએ આપને પ્રશ્ન ઠીક કિયા એ પ્રશ્ન આપને ઠીક કિયા ઇસકે લીએ મેરા વિચાર અભી આયા કે શ્રીમદ કો જો હુઆ થા ઉપશમ ઉસકા ધ્યાન અભી હૈ જ્ઞાન કભી અભી રહે ગયા કે ઉસ ટાઈમ જ્ઞાન થા શ્રેણી મેં જતા થા તબ ઉસકા જ્ઞાન તો હોતા થા અભી વો જ્ઞાન કા જ્ઞાન હુઆ જો પરિસ્થિતિ બજી
જ્ઞાન તો પહેલે હી થા
પહેલે હી થા
પરિસ્થિતિ થી તભી ઉસકા જ્ઞાન તો થા
જ્ઞાન તો થા
અભી ઉસકા
અભી ઉસકા જ્ઞાન રહે ગયા જો જ્ઞાન થા તો અભી શ્રીમદ લિખતે હૈ ને જો ઓ જ્ઞાની ઉસ ટાઈમ નહીં થા સમજો નહીં હો જ્ઞાન તો આજે જ્ઞાન કેસે હોય
ઉસ ટાઈમ ભી નહીં થા તો અભી કેસે હો જાયેગા
અભી કેસે હો જાયેગા પ્રેમચંદજી સમજાણ
પ્રત્યક્ષ વર્તતા થા ત્યારે જ્ઞાન ના હો તો કેસે હો જાયેગા
કેસે હોય ઓ શુક્લ જ્ઞાન ક્યા હૈ વો માલૂમ ઉસ ટાઈમ થા ઉસકો પરમ ધ્યાન કા તો જ્ઞાન થા મગર શુક્લ ધ્યાન ક્યા આયા શુક્લ ધ્યાન કા ક્યા સ્વરૂપ હૈ કિતના આનંદ કી ભરતી આતી થી વો જ્ઞાન ને જાણા થા વો જાણેલા કા જાણપણ રહી ગયા નહીં જાણેલા નું જાણપણ ના આવે પ્રતિબિંબ જ્ઞાન છે પર્યાય કા પ્રતિબિંબ જ્ઞાન દ્રવ્યતા કા તો રહેતા હૈ પર્યાય કા ભી રહેતા હૈ
ઉપશમ ભી અપને સન્મુખતા સે હોતા હૈ
હા બસ
ઓર ક્ષાયક ભી અપને સન્મુખતા સે
બરાબર
યે બાત બરાબર અબ ઇસમે ક્ષાયક મે અંદર તીવ્રતા જ્યાદા હોતી હૈ ઓર ઉપશમ મે કમ હોતી હૈ
કમ હોતી હૈ કમજોર હૈ ઉપશમ કમજોર હૈ વો ક્ષપક બળવાન હૈ બહોત બળવાન એકદમ વો વીર્ય કા બળ આત્મવીર્ય કા જો પુરુષાર્થ હૈ અંદર જમને કા જ્યાદા એકદમ સમજે
શાયક બલવાન હે શાયક બલવાન
બલવાન હૈ શાયક હુઆ તો ખલાસ શાયક હુઆ તો કેવું નહીં હોય કોઈ કોઈ જીવ કો આતા હૈ और कोई किसी को उपशम नहीं आवे
डायरेक्ट
शपक आ जाती ऐसा जैसा जीव की योग्यता ऐसा ठीक है। शपक तो आया ही नहीं है इसलिए शपक का ज्ञान तो अभी होता नहीं है, मगर उपशम जो आया हो तो उसका ज्ञान बढ़े जाता है, क्योंकि उपशम से छोड़कर इधर आया है ना, शपक हुआ तो इधर आने का क्या प्रश्न है।
सही बात
शपक के प्रति विज्ञान का कोई कारण ही नहीं है ना,
कारण नहीं है, शपक हुआ तो अरियंत हो गया तो इधर का है तो ठीक हो गया
खला
उपशम में से छूटा उपशम तो फिर से देवगति मनुष्य गति आती है तो चार पांच भव ऐसा कोई किसी को तीन भव किसी को चार पांच आता है बस इतना ही तो वो उपशम का ख्याल भी आता है।
ज्ञान में गुणस्थान का ज्ञान आ जाता है
शुद्ध ज्ञान कन्वर्ट होकर केवल ज्ञान नहीं हुआ शुद्ध ज्ञान ही रह गया तो वही शुद्ध ज्ञान था वो ही शुद्ध ज्ञान इधर है तो वो ज्ञान हो गया होता है श्रीमती को
शुद्ध ज्ञान कन्वर्ट होकर केवल ज्ञान नहीं
हुआ हाँ वहां भी शुद्ध ज्ञान था वही शुद्ध ज्ञान इधर है वही आत्मा का ज्ञान इधर भी आत्मज्ञान हुआ वो पूर्व हो गए समाया था बाद में मैं अनुत्तर विमान में गया ये सब लिखता है ज्ञान की ताकत ताकत शुद्ध ज्ञान है जैसा केवल ज्ञान है इसका ही अंश है ना उसमें आश्चर्य की बात है मेरे को तो प्रथम से ही छोटी उम्र से ज्ञान के प्रति शंका नहीं आती पहले कोई ज्ञान की बात करे अंदर में से नकारे ना ऐसा पहले छोटी उम्र ज्ञान सो ही आत्मा है ज्ञान आत्मा
ज्ञान
नो
नकार एट आत्मा नो नकार थी जाए
सुखी सुखी
है
इधर नजीक है समाधि मरण ने
समाधि मंदिर से ज्ञान मंदिर
श्रीमद गीता
नहीं
एक मंदिर बड़ा बना है 50-60 लाख का वो भी है वहाँ
गैलेक्सी की बात है
वो भरत भाई का मकान के पास શિરમોહી ગાથા થઈ બરાબર પછી કલશો છે ને, હવે અહીં આ નિશ્ચય વ્યવહાર સ્તુતિના અર્થનું કલશો કાવ્ય કરે છે. હવે એ જો ભાવાર્થ પૂરો થયો, 33 નંબરનો ગાથાનો ભાવાર્થ પૂરો થયો, 3 લીટીનો બરાબર છે, એના પછી આ કળશનું મથાળું છે. છે મથાળામાં, એમાં છે ને. હવે અહીં આ નિશ્ચય વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય થાય છે. અત્યાર સુધી તો નિશ્ચય સ્તુતિ હતી, નિશ્ચયની સાથે વ્યવહાર શબ્દ મૂક્યો ઉમેર્યો. જોઈએ શું છે આમાં. કળશ 27મો છે, બોલ. એકત્વમ
નાતાસ્તીર્થં કરસ્તવોતા.